તારીખ 23/3/1998 શ્રીમદ રાજચંદ્ર પત્રાંક 522 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 633
522 અંબાલાલભાઈ પર આ પત્ર લખાયો છે. જીવને નાની પુરુષનું ઓળખાણ થયે તથા પ્રકારે અનંતાનુબંધી ક્રોધ, માન, માયા, લોભ મોળા પડવાનો પ્રકાર બનવા યોગ્ય છે કે જેમ બની શકે અનુક્રમે તે પરીક્ષીણપણાને પામે છે. શું વિશે છે? મુમુક્ષુ જીવ હોય, જ્ઞાની પુરુષનો એને સમાગમ થતો હોય અને પરિચયથી યોગ્યતા પ્રાપ્ત થઈ ઓળખાણ થઈ હોય તો એને લાભ શું થાય એ વિષય ચાલે છે. જીવને એટલે મુમુક્ષુ જીવને નાની પુરુષનું ઓળખાણ થાય તો એને ચારિત્ર મોહની જે પ્રકૃતિઓ છે, ક્રોધ, માન, માયા, લોભ, કશાયની પ્રકૃતિ છે, એ મોળા પડે એટલે એની ચિકાશ ઘટે. ઓળખાણ થવાની યોગ્યતા એ પહોંચે તો આટલું થાય છે. વાત ક્યાંથી લીધી? ચારિત્ર મોહથી લીધી. મૂળમાં તો દર્શન મોહ મોળો પીડ્યો છે. દર્શન મોહ સમજવો જરા અઘરો પડે એટલે ચારિત્ર મોહથી સમજાવે છે. ક્રોધને પકડી શકે છે, લોભને પકડી શકે છે, સ્થૂળ પરિણામો છે. ચારિત્ર મોહના પરિણામો છે ક્રોધ, માન, માયા, લોભના, એ સ્થૂળ પરિણામ છે. દર્શન મોહના પરિણામ સૂક્ષ્મ છે એટલે એ કદાચ ન પકડી શકે એટલે અહીંથી સમજાવે છે. અનંતાનુબંધી ચારિત્રની પ્રકૃતિ છે, પણ દર્શન મોહને અને અનંતાનુબંધીને અવિનાભાવી સંબંધ છે. એટલે જ્યારે ઉપશમ સમ્યક દર્શન થાય એટલે સાત્યનો ઉપશમ થાય. ત્રણ દર્શન મોહિની પ્રકૃતિનો અને ચાર ચારિત્ર મોહિની પ્રકૃતિનો, ક્રોધમાન, માયાલો, એ અનંતાનુબંધી ઉપશમે અને મિથ્યાત્વ અને જે દર્શન સમ્યક મોહની છે એ પણ ઉપશમે. એમ ત્રણ દર્શન મોહની પ્રકૃતિ છે, ચાર ચારિત્ર મોહની પ્રકૃતિ છે અને એ સાથે રહે છે. સુપ્શમ સમ્યક દર્શનમાં કેટલીક ઉપશમે ને કેટલીક ગઈ હોય, ક્ષય પામી હોય. તો અહીંયા સમજાવે છે ક્યાંથી કે જીવ પકડી શકે એવા ભાવથી સમજાવે છે કે કોઈ જીવને ઘણી ક્રોધવાળી પ્રકૃતિ હોય, કોઈ જીવને ઘણી લોભવાળી પ્રકૃતિ હોય, કોઈને માયાચારી સહેજે સહેજે થતી હોય એવી પ્રકૃતિ હોય, કોઈને બહુ અભિમાનની પ્રકૃતિ, માન કશાયની હોય. એ ચારેમાંથી એક હોય, બે હોય, ત્રણ હોય, ચાર હોય, ગમે તે હોય, કોઈને એક તીવ્ર હોય, હોય તો ચારે ચાર હોય, પણ કોઈને એક તીવ્ર હોય, કોઈને કોઈ બે તીવ્ર હોય, કોઈને ત્રણ તીવ્ર હોય, કોઈને ચારે ચાર પણ તીવ્ર હોય, એમ મનમાં જોગ છે. ગમે તે તીવ્ર હોય, જે તીવ્ર હોય એ માણી પડે એમ કહેવું છે. અને ઇફેક્ટ ચારેમાં આવે, ચારે હોય ખરા, ક્રોધમાન, માયા, લોભ બધા જીવને હોય સંસારના. એ સંસારી બધા જીવોમાંથી જ્યારે જ્ઞાની પુરુષનું ઓળખાણ થાય ત્યારે એ ચારે ચાર મળી પડે. તીવ્ર હોય એ મળી પડે, મંદ હોય એ મળી પડે. અનંતાનુબંધીને ચાર ભેદ, ના ચારિત્ર મોહનીના ચાર ભેદ, એક અનંતાનુબંધી, પ્રત્યાખ્યાન, અપ્રત્યાખ્યાન અને સંજલન. તો સંસારી જીવને તો બધી હોળે હોળ પ્રકૃતિ છે, એમાં સૌથી પહેલો વારો આવે છે અનંતાનુ બુદ્ધિનો. તો એ મુમુક્ષુની ભૂમિકામાં એમાં ફેર ક્યારે પડે ને કેવો પડે, તો કે જ્ઞાની પુરુષની ઓળખાણ થાય ત્યારે એ મોળો પડે, આ તબક્કે એ મોળે પડે, એટલો ફેરફાર થાય. પછી અનુક્રમે જેમ બને એટલે પુરુષાર્થ થતા અનુક્રમે તે પરીક્ષણપણાને પામે, એટલે ત્યારે એ પોતે જ્ઞાન દશામાં આવે ત્યારે એનો ક્ષય થાય, પરીક્ષણ થાય, એ અનંતાનુ બુદ્ધિનો. પછી ક્રોધમાન માયા લોભ તો રહીએ પણ અપ્રત્યાખ્યાન વર્ણિના રહીએ, પ્રત્યાખ્યાન વર્ણિને સમજેલે એ ત્રણ તો રહીએ જ પાછા. એટલે જ્ઞાનીને ક્રોધનો હોય, માનનો હોય, માયાનો હોય, લોભનો હોય, એમ ન હોય પાછું. મિત્ર વળી જીવને એવું થાય, જ્ઞાની છે ને કેમ જૂઠું બોલ્યા, જ્ઞાની છે ને કેમ ક્રોધ પીરો, જ્ઞાની છે ને કેમ આવો અહંભાવ, ને અહંભાવ આવે છે. એને અનંતાનુ બુદ્ધિ ના ગયા છે, બાકીના છે એટલે એ દેખા, એ દેખાશે તો ખરા જ, દેખાશે એ નો દેખાય. નિષેધ વર્તે છે એ નો દેખાય ને નિષેધ વર્તે છે એટલે મોળા પડી ગયા છે એ નો દેખાય. આ તો પાત્રતાની વાત કરી ને, જ્ઞાની પુરુષની ઓળખાણ તો પાત્રતા વિના થાય નહીં. હા, ઓળખાણ થાય પણ પાત્રતામાંથી ફરક પડવા માંડે. એ તો વેદનામાં આવે ત્યાંથી થોડો થોડો ફેરફાર થવા માંડે છે, ફેરફાર તો ત્યાંથી જ શરૂ થાય. સત્પુરુષનું ઓળખાણ જેમ જેમ જીવને થાય છે તેમ તેમ, હવે શું છે કે જે પૂરું ઓળખાણ નથી થયું પણ પરિચયથી જેમ જેમ એને ઓળખાણ થવા લાગે છે તેમ તેમ મતાગ્રહ, મત અભિગ્રહ, દુરાગ્રહ, દુરાગ્રહતા આદિ ભાવ મોળા પડવા લાગે છે. હવે બીજે પ્રકાર લીધો, એક અનંતાનુ બુદ્ધિ તો ક્રોધમાન માયા લીધો. હવે બીજું શું હોય છે કે જીવને આગ્રહ હોય છે અમુક અમુક પ્રકારના, કોઈને કોઈ પ્રકારનો, કોઈને કોઈ પ્રકારનો, કોઈને કોઈ પ્રકારનો, એમાં મતાભિગ્રહ, પોતાનો મતનો આગ્રહ, જે પોતાનો અભિપ્રાય, પોતાનો મત જે હોય એનો દરેકને આગ્રહ હોય છે. હું માનું છું એ જ બરાબર, અને એ માને એને પોતે માન્યું એ ફેરવી ન શકે, આગ્રહવશ ફેરવી ન શકે, એ મળવું પડે. એક દુરાગ્રહ, દુરાગ્રહ એટલે શું કે અનુચિત હોય તો પણ આગ્રહ રાખે, એનું નામ દુરાગ્રહ, અયોગ્ય હોય તો પણ આગ્રહ રાખે, એ દુરાગ્રહ છે. પછી કદાગ્રહ, આગ્રહ અનેક પ્રકારના છે, એમાં એક કદાગ્રહ, કદાગ્રહ એટલે હું ક્રિયાકાંડે ચડેલો જીવ હોય અથવા અમુક રીતે પોતાની રીતે જે ધર્મ પદ્ધતિ કે ધર્મ સાધન અપનાવતો હોય એનો આગ્રહ થઈ ગયો હોય, એ મૂકી ન શકે, એને કદાગ્રહ કહે છે. સંપ્રદાય, પોતાના જે સંપ્રદાયમાં જન્મ હોય એને છોડી ન શકે તો એ કદાગ્રહ કહેવાય, એ કદાગ્રહ કહેવાય. એવા અનેક પ્રકારના જે આગ્રહ છે એ પ્રકૃતિની દ્રષ્ટિએ માયામાં જાય છે, અસરળતામાં જાય છે, હઠમાં જાય છે, જીદમાં જાય છે, વક્રતામાં ગણાય છે. સરળતામાં નથી ગણાય, વક્રતામાં ગણાય છે, અસરળતામાં ગણાય છે, એ પણ મળવું પડી જાય. વિરાધક ભાવ છે, અને જે સમ્યક દર્શન છે એ અત્યંત સરળતાએ ઉત્પન્ન થયેલું પરિણામ પરિણમન છે, અને આ અસરળતા છે એથી વિરુદ્ધ જાય છે, આગ્રહવાળો પ્રકાર એથી વિરુદ્ધ જાય છે. એનું કારણ શું છે કે આ બધી બહારની વાતો છે, કદાગ્રહ, મતાગ્રહ, અઠાગ્રહ, દુરાગ્રહ, આ બધા બહારની વાતો છે. એની પકડ શું, એનું મૂલ્ય હોય તો એની પકડ હોય, પકડ ક્યારે આવે, એની કિંમત બહુ હોય ત્યારે આવે, તો પકડાય. હવે આ તો કિંમત ગઈ બધી, સમ્યક દર્શન પામવાની આ બાજુ લાઈન પકડી ત્યારે એની કિંમત ગઈ, એટલે એ ઓટોમેટિક બધા ઢીલા પડી જાય, જેમ તમારે કરવું હોય એમ, એને એક પરેશાન ઉતારી આપણે કહ્યું છે, આમ કરવું એમ કરી લીધું, આમ કરવું તો કરો એમ કરજો, કાંઈ વાંધો નહીં, જેમ કરવું એમ. એટલે એ સરળતામાં એવો આવતો જાય કે આગ્રહ બધા મોડા પડી જાય છે. નહીં કરાય એટલે પોતાને માને તો, હા પોતાનો આગ્રહ હોય તો જ ન કરે ને, પકડ હોય તો જ ન કરે ને, પછી એ કદાગ્રહ છે, એ કદાગ્રહ છે, પોતે પોતાની વાત મૂકી નથી શકતો, તો એ આજ્ઞાને નથી માનતો, એ કદાગ્રહ છે. હા એ આ ચિકાશ ઘટી જાય એટલે ઢીલું પડી જાય, બધી પ્રકૃતિ ઢીલી પડી જાય, એ ક્રોધમાન માયા લોકમાં પ્રકૃતિ ઢીલી પડી જાય છે. અને પોતાના દોષ જોવા ભણી ચિત્ત વળી આવે છે, આ સરળતા આવી, પોતાના દોષ જોવા માટે એનું મન પ્રવૃત્તિ કરે છે, એનું ચિત્ત એ પ્રવૃત્તિ કરે છે, મારામાં આ દોષ થાય છે, મને આ દોષ થાય છે, મારા ભાવમાં આવા દોષ થાય છે, મારા વિચારોમાં આવા દોષ થાય છે, મારા પરિણામમાં આવા દોષ થાય છે, એવી રીતે એ બાજુ વળે છે અંદરમાં. બીજું કે વિકથાદિ ભાવમાં નિરસપણું લાગે છે કે જુગુપ્સા ઉત્પન્ન થાય છે. વિકથા એટલે શું? આત્માને કલ્યાણ થાય એ સિવાયની ચર્ચા તે બધી વિકથામાં જાય છે. એ સમાજની હોય, દેશની હોય, કુટુંબની હોય, ગામની હોય, પાડોશીની હોય, હગા સંબંધીની હોય, કે મુમુક્ષુની હોય, એ બધી પંચાત છે. શું છે? એ બધી પર પંચાત છે. અને એ પર પંચાતમાં નિરસપણું આવે, ગમે નહીં. એ કાંઈ ચાલતું હોય તો એને પોતાને ન ગમે, રસ ન આવે. અને જુગુપ્સા થાય એટલે ઘૃણા થાય કે આ ક્યાં માંડી હવે, અને આને આપણે શું જરૂર છે આ બધી. એટલે જુગુપ્સા એટલે ઘૃણા થવી, પ્રયોજનની પકડ હોય એટલે અપ્રયોજનભૂત વિષયમાં નિરસતા આવે અથવા જુગુપ્સા આવે. અને જીવને અનિત્યાદિ ભાવના ચિંતવા પ્રત્યે બળ વીર્ય સ્ફુરવા વિશે જે પ્રકારે જ્ઞાની પુરુષ સમીપે સાંભળ્યું છે તેથી પણ વિશેષ બળવાન પરિણામથી તે પંચવિષયાદિને વિશે અનિત્યાદિ ભાવ દ્રઢ કરે છે. જો આપણી વિશેષ વાત લીધી છે કે જ્ઞાની પાસે તો એને સાંભળ્યું છે શું કે આ બધું અનિત્ય છે, શરીર પણ ગમે ત્યારે છોડવું પડશે, કુટુંબ પરિવાર તો શરીર છૂટે એટલે બધું છૂટી ગયા, કુટુંબ પરિવાર જેટલા સંબંધ છે એ બધા દોરડા એક સાથે સંબંધના કપાઈ ગયા, એ બધું અનિત્ય છે, મારા માટે મારા બધા સંયોગો અનિત્ય છે એવું એને જ્ઞાની પારિષદે સાંભળ્યું. જીવને અનિત્યાદિ ભાવના ચિંતવવા પ્રત્યે, અને એ ચિંતવનામાં એનો જે પુરુષાર્થ ચાલતો હતો એ દિશામાં સાંભળ્યું છે અને જે બળ આવ્યું તેના કરતા પણ વિશેષ બળવાન પરિણામથી એને એ ભાવો દ્રઢ થાય છે. એક વિશેષ વાત શું લીધી આની અંદર કે સાંભળતી વખતે જીવને ગમે છે, બરાબર છે, નાની જે છે એવું છે, કાંઈ ટકવાનું નથી, ભલે ગમે એટલી અનુકૂળતાઓ થઈ હોય, પાંચેય ઇન્દ્રિયના વિષયો બરાબર મળતા હોય, ખાવું પીવું પહેરવું ઓઢવું કાંઈ ખામી ન હોય, પહેલાં ખામી હોય દૂર થઈ ગઈ હોય, અત્યારે બધી હરખાય હોય, પણ નાની પાસેથી સાંભળ્યું છે કે આ બધું થોડો ટાઈમ છે, હું 4 દિવસની ચાંદની નથી, પછી પશુ પક્ષીમાં ચાલ્યો જઈશ, ક્યાં જન્મ થશે ઠેકાણું નથી, અને પછી હા અંધારું ઘોર છે. તો એ જે ભાવના વારંવાર એને આવતી હોય અનિત્ય ભાવનાથી પોતે પોતાનું આત્મકલ્યાણ બાજુ વિશેષપણે વળે એવો ભાવ એને થતો હોય, તેથી પણ વિશેષ બળવાન પરિણામથી તે અનિત્ય ભાવ દ્રઢ કરે છે. સાંભળતી વખતે જે ભાવ થાય એના કરતા પણ પછી એ ભાવ એને જોરથી આવવા માંડે છે. આટલું યોગ્યતા વિશેષ થઈ, એટલી યોગ્યતા વિશેષ થઈ એમ કેમ છે? નહીતર હવે આમાં કેમ વિશેષતા લેવામાં આવે છે કે નહીતર સામાન્યપણે જીવોને એવું હોય છે કે ઉપદેશ સાંભળે ત્યારે અસર થાય ને પછી ધોવાણ થઈ જાય. ઉપદેશ સાંભળે ત્યારે અસર થાય ને ઉપદેશ સાંભળવાનું બંધ થાય, બે ચાર કલાક જાય કે બે ચાર દિવસ જાય એટલે પાછું ધોવાણ થઈ જાય, કાંઈ સાંભળ્યું નથી જાણે એનો એ પાછો. જ્ઞાની પુરુષને ઓળખ્યા પછી આ ફેર પડે છે. એને જે સાંભળ્યું હોય એ પછી ઉલટાનો એ ભાવ વધારે તીવ્ર થવા માંડે અને એ રસ વધારે પોતે ઘૂંટે, એ વાત વધારે ચિંતવે, એ ભાવનાઓને વધારે ચિંતવે, એ બાજુનો પુરુષાર્થ એનો વધે, આવો એક પ્રકાર ઉત્પન્ન થાય છે. એ ઓલાથી ઉલટો થઈ ગયો, જે ધોવાણ થાય છે એનાથી ઉલટું થઈ ગયું. આવું યોગ્યતાની અંદર એક મોટો ફેર પડે છે. હા, ભક્તિ વધવામાં શું છે કે પોતાના આત્મા ઉપર જે અસર થાય છે ત્યારે એને એમ થાય છે કે આ એક સમાગમ થયો છે, એક સત્સંગ મળ્યો છે, એને લઈને મને આટલો લાભ થાય છે, આવી અસર મને પહેલાં થતી નથી એવી અસર થાય છે, એટલે એને ખૂબ ઉપકાર બુદ્ધિ આવે છે. ઉપકાર બુદ્ધિ બહુ આવે છે. ભક્તિ થવાનું કારણ છે કે જો પોતાના આત્મા ઉપર ઉપકાર થયો હોય તો યથાર્થ ભક્તિની શરૂઆત થાય. નહીતર ભક્તિ તો હારે હારે બધા કરી લે, એ ભક્તિ યથાર્થ નથી. પણ પોતાના આત્મા ઉપર કાંઈ અસર થઈ હોય અને એમાં જે નિમિત્ત થયા હોય એના ઉપર ઉપકાર બુદ્ધિ આવે છે, એ યથાર્થ ભક્તિ છે. અને એ ભક્તિ વર્ધમાન થતી જાય છે, જેમ જેમ પોતે આગળ ચાલતો જાય છે તેમ તેમ એ ભક્તિ વધતી જાય છે. હરિભદ્રાચાર્ય પ્રીતિ અને ભક્તિની વ્યાખ્યા કરે છે. યોગ દ્રષ્ટિ સમુચ્ચયમાં ક્યાંક આવે છે. ભક્તિ એને કહેવાય કે બીજા બધા કાર્યો ઉપકાર બુદ્ધિ વસ્તાને કારણે ગૌણ થઈ જાય. ઉપકાર બુદ્ધિ વસ્તા એવી આવે કે જેને લઈને બીજા બધા કાર્યો ગૌણ થાય, એનું નામ ભક્તિ. પ્રીતિ કોને કહેવી? ભક્તિ કિસકો કહેના? ઉપકારવશ એસા લગને લગે, બહુ હમરે આત્મા પર ઉપકાર હુઆ હૈ, બહુ ઉપકાર હોતા હૈ, તો ઓર સબ બાતે ગૌણ હો જાય. ઉસ પરિણામ કી મુખ્યતા એસી હો જાય કે ઓર સબ બાતે ગૌણ હો જાય, ઉસકો કહેતે હૈ ભક્તિ. કૃપા બે શબ્દ વાપરે છે, પ્રીતિ ભક્તિ થાય નહીં ત્યાં સુધી. એટલે ભક્તિ શબ્દ નથી વાપરતા. પ્રીતિ ભક્તિ થાય નહીં ત્યાં સુધી જીવને ઉપદેશ પરિણામ ન પામે. તો પ્રીતિ ભક્તિ એટલે પ્રીતિ એને એ કહેવી કે જે પ્રીતિના પરિણામને લઈને બધું કોરે મૂકવાનું થાય, બધું કોરે કરીને મુખ્ય થઈ જાય, એનું નામ પ્રીતિ. શું પ્રીતિને પ્રેમ કહીએ છીએ, એને આગળ બધું એક કોર મુકાઈ જાય. શું કોરે કોરે મુકાય, આ કામ કઈ પહેલા ઓલું ઓલું દુરિયા કરે, આ બધું પછી એ પછી એ પછી એ પછી કોરે કયો કે એકદમ ગૌણ કરી નાખે, એકદમ ગૌણ કરી નાખે, એવો પ્રકાર જે ઊભો થાય છે એને પ્રીતિ કહે છે. એ બધું કોરે મૂકી દઈએ, બધું એક કોર મૂકી દઈએ અને આને પ્રાયોરિટી આપી દઈએ. જેને આત્માનો પ્રેમ હોય એ પોતાના આત્માને દુઃખી થાય, દુઃખ થાય કે દુઃખી થાય પોતાનો આત્મા, એવું કરે એને પોતાના આત્માનો પ્રેમ ક્યાં રહ્યો એમ કહે છે. તો પોતાનો આત્મા સુખી થાય, સુખ શાંતિ પામે, એની મુખ્યતામાં બીજું બધું ગૌણ કરી નાખે ત્યારે એને ખરો એને આત્મપ્રેમ થયો, એને આત્માનો પ્રેમ થયો. પછી સર્વ આત્મા સત્પુરુષ ઉપર હોય છે એટલે એ રીતે પછી સમજાવે છે. એટલા પ્રમાણમાં ઉપકાર બુદ્ધિ ને ભક્તિ આવે. અમલીકરણમાં આવે એને જ ભક્તિ કહેવાય છે, એને જ ભક્તિ કહેવાય છે. 825 માં લીધું છે, 855 બે માંથી એક પત્ર માં છે. જમણા હાથ બાજુ ઉપર છે, પોસ્ટકાર્ડ છે. 825 નથી, 55 નથી, પણ છે 85 હશે કદાચ, 885 હોય. છે 885 છે. પરમ પુરુષની મુખ્ય ભક્તિ ઉત્તરોત્તર ગુણની વૃદ્ધિ થાય એવા સદવર્તનથી પ્રાપ્ત થાય છે. ચરણ પ્રતિપત્તિ એટલે અમલીકરણ, શાસ્ત્રીય ભાષા છે. ચરણ પ્રતિપત્તિ એટલે શુદ્ધ આચરણની ઉપાસના એટલે અમલીકરણ. એ રૂપ સદવર્તન એ જ્ઞાનીની મુખ્ય આજ્ઞા છે, અને જે આજ્ઞા પરમ પુરુષની મુખ્ય ભક્તિ છે એમ લીધું છે. એક જ બહુ સ્પષ્ટ આવે છે. ઘણા શાસ્ત્રોને વાક્યોનો અભ્યાસ કરતા પણ જો જ્ઞાની પુરુષની એક એક આજ્ઞા જીવ ઉપાસે એટલે અમલીકરણમાં આવે તો ઘણા શાસ્ત્રોથી થતું ફળ સહજમાં થોડા વખતમાં પ્રાપ્ત થાય. અનેક શાસ્ત્રોનું ફળ અમલીકરણમાં આવી જાય છે થોડા બધા જ. હા, નિર્મળતા આવે ને, જ્ઞાનનો નિર્મળ થાય એટલે બરાબર સમજાય, અને સમજાય એમની પ્રયોજનની પકડથી સમજાય પાછું, નહીં તો ઉઘાડવાળાને સમજાય પણ પરલક્ષે સમજાય તો નકામું જાય. આ તો સ્વલક્ષે પ્રયોજનની પકડથી સમજાય, દર્શન મળે ત્યારે તો બહુ ફેર પડે. હા, બહુ ફેર છે. અર્થાત સત્પુરુષ મળે, આ સત્પુરુષ છે એટલું જાણી, સત્પુરુષને જાણ્યા પ્રથમ એટલે પહેલા જેમ આત્મા પંચ વિષયાદિને વિશે રખતો હતો તેમ રક્ત ત્યાર પછી નથી રહેતો, એટલે રસ ફેર પડી જાય છે. રક્ત થવું એટલે રસથી લીન થવું, એ ફેર પડી જાય છે. કેમ કે એનો ઝુકાવ સત્પુરુષ બાજુ ગયો. પહેલા પંચ વિષયો તરફનો ઝુકાવ હતો તો એક બાજુ ઝૂકે તો બીજી બાજુ ઊઠે, બહુ સ્વાભાવિક છે, નેચરલ વાત છે, એટલી મળો પડી જાય છે. કેમ કે એનો રસ હવે આ બાજુ ગયો એટલે આ બાજુનો રસ મળો પડ્યો, વિરુદ્ધ રસ છે ને. અને અનુક્રમે તે રક્તભાવ મોડો પડે એવા વૈરાગ્યમાં જીવ આવે છે. અથવા હવે ટોટલ બહુ સરસ માર્યો છે, આ 3 લીટીમાં એટલો સરસ ટોટલ માર્યો છે એમણે, આખા પત્રનો બહુ તાત્પર્યભૂત વાત અહીંયા કરી છે. અથવા સત્પુરુષનો યોગ થયા પછી આત્મજ્ઞાન કાંઈ દુર્લભ નથી. આ એક એમને બહુ મોટી વાત કરી દીધી છે, પ્રેરણાસ્પદ વાત છે અને આશાસ્પદ વાત છે. અનંતકાળે નહીં પ્રાપ્ત થયેલું અને દુર્લભમાં દુર્લભ ગણાતું એવું જે આત્મજ્ઞાન, કે જે આત્મજ્ઞાન ભવ છેદક છે, અનંત ભવોનું છેદક છે, જે આત્મજ્ઞાન સંસારના બધા ક્લેશોને બધા દુઃખને મટાડવા વાળો છે, એવું આત્મજ્ઞાન આ વિશ્વને વિશે બહુ દુર્લભ છે. આ જગતમાં એવું દુર્લભમાં દુર્લભ, કેમ કે અનંત કાળે જીવને મળ્યું નથી. ઘણા સંધર્મ સાધન કર્યા, ક્યારે સાધુ થયો, બાવો થયો, ત્યાગી થયો, કાંઈક કર્યું, શાસ્ત્રો વાંચ્યા, ક્યાંક કર્યું, હું આત્મજ્ઞાન નથી થયું. એવું દુર્લભથી દુર્લભ એવું આત્મજ્ઞાન સત્પુરુષનો યોગ થયા પછી કાંઈ દુર્લભ નથી. કેવી મોટી વાત, દુર્લભ નથી એમ ન કીધું, કાંઈ દુર્લભ નથી. આ જો શું બતાવે છે, એક મોકો બતાવે છે, તક બતાવે છે કે આવી મોટી વાત છે એ કાંઈ મોટી નથી રહેતી. આવી એક તક ઊભી થાય છે ત્યારે કોઈ જ્ઞાની પુરુષ મળી જાય ત્યારે, કે કાંઈ દુર્લભ નથી. તથાપિ પણ ક્યારે, હવે શરત મૂકે છે કે દુર્લભ નથી પણ ક્યારે, કે સત્પુરુષને વિશે, તેના વચનને વિશે, તે વચનના આશયને વિશે, પ્રીતિ ભક્તિ થાય નહીં ત્યાં સુધી. બે વાત જાય, પ્રીતિ ભક્તિ લીધી પાછી બોલું છું, કે સત્પુરુષ પ્રત્યે પ્રીતિ ભક્તિ, તેમના વચન પ્રત્યે પ્રીતિ ભક્તિ, અને એ વચનનો જે પારમાર્થિક આશય છે તેના પ્રત્યે પ્રીતિ ભક્તિ, અને ત્રણેય એક સાથે થાય. પણ પોતે ત્રણેય ભેદથી સમજાવ્યું કે ત્રણેય પ્રકાર ઊભા થશે આમાં. એ થાય તો દુર્લભ નથી આત્મજ્ઞાન, ને નહીતર ન થાય ત્યાં સુધી એ દુર્લભ છે. એમ સમજવું, એક દ્રષ્ટાંત લઈએ. એક 6-8 મહિનાનું બાળક થાય છે, ઘરમાં જન્મ થાય છે બાળકનું, જરા કંઈક વાત કરવાનો પ્રયત્ન કરે ને કંઈક બોલે ત્યાં બધા રાજી થાય. જો આજે તો આવી રીતે બોલે છે, આજે તો આવી રીતે અવાજ કરે છે, આજે તો એક અક્ષર બોલે છે, કાલ તો બે અક્ષર બોલે છે, એકમાંથી બે અક્ષર બોલે ત્યાં રાજી થઈ જાય. પછી સમજાય એવું ન હોય, હું એ શું બતાવે છે કે એ બાળક પ્રત્યે પ્રીતિ છે, બાળક પ્રત્યે પ્રીતિ છે, એટલે એની ન સમજાય એવી ભાષામાં પણ જીવને પ્રીતિ થાય છે. કેમ કે બાળક પ્રત્યે પ્રીતિ છે તો એના વચનને વિશે પ્રીતિ થયા વગર રહે નહીં. એ તોતળું બોલે તો એની હારે એ તોતળું બોલવા માંડે પોતે. તે 60 વર્ષનો મોટો માણસ, 70 વર્ષનો, એની એની જેમ બોલે, એને પ્રીતિ થઈ ગઈ. તો સત્પુરુષ પ્રત્યે પ્રીતિ હોય તો એના વચન પ્રત્યે કેટલી પ્રીતિ હોય, કે જેટલી એના પ્રત્યે પ્રીતિ આવે એટલી જ એના વચન પ્રત્યે પ્રીતિ આવે. બોલે ત્યારે એને આમ ઉભરાય, પ્રેમ ઉભરાય, જેમ જેમ સાંભળે એમ એનો એના વચનોથી એને પ્રીતિ વધતી જાય. એ એક જ પરિણામ એ પ્રકારનું છે કે જેનો સ્વભાવ વર્ધમાન થવાનો છે, ઘટવાનો નથી કોઈ પણ પરિસ્થિતિમાં. બોલે તો પણ, મૌન રહે તો પણ, મળે ત્યારે પણ અને વિયોગ થાય ત્યારે પણ, ઓર વધે ઓર વધે, વધ્યા 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 જ કરે. તો એક પ્રકાર છે પરિણામ, ફિલિંગ, ફિલિંગનું મુખ્ય પરિણામ એ એક જ છે. તેમના વચનને વિશે, હવે બાળકમાં તો કાંઈ પારમાર્થિક લાભ નથી. બાળક પ્રત્યે પ્રીતિ થાય છે, તેની ભાષા પ્રત્યે પ્રીતિ થાય છે, એ તો જીવને સંસારમાં ખેંચી જવાનો, ડૂબી જવાનો જ રસ્તો છે. સીધી ભાષામાં કહીએ તો એવો મીઠો રસ છે, એ મીઠું ઝેર છે. શું? જેટલો એ મીઠો રસ છે એટલું મીઠું ઝેર છે. આ તો પારમાર્થિક આશય એમના વચન પાછળનું એવો હોય છે કે જીવ સંસાર તરી જાય, આખો સંસાર સમુદ્ર તરી જાય. એનું મૂલ્યાંકન જેને થાય એને એ વચન ને વચનના આશય પ્રત્યે કેટલું કેટલી પ્રીતિ થાય. એ થાય નહીં ત્યાં સુધી જીવમાં આત્મવિચાર પણ ઉદય આવવા યોગ્ય નથી, એને આત્મકલ્યાણનો વિચાર આવ્યો નથી. યથાર્થ પ્રકારે યથાર્થ ભાવના થાય, યથાર્થ વિચાર થાય, એટલે આ શરૂઆત થઈ ઓળખાણ સુધી પહોંચી જાય અને આત્મજ્ઞાન થઈ જાય. અને જો એ પરિણામ ન થયા તો સત્પુરુષનો જીવને યોગ થયો છે એવું ખરેખર તે જીવને ભાસ્યું છે એમ પણ કહેવું કઠણ છે. ભલે એને ખબર હોય કે મને સત્જ્ઞાની મળ્યા છે. શું? ગુરુદેવ તો બહુ પ્રસિદ્ધ જ્ઞાની હતા. શું? અતિશય પુણ્ય યોગ લઈને આવેલા. એટલે બધા કહે આપણા, આપણને તો ગુરુદેવ જેવા ગુરુદેવ મળ્યા, ગુરુદેવ જેવા એમ જાણીને કહે છે અને એમ ભાસીને કહે છે, એ બે વાત જુદી છે. ભાસવું એટલે ફીલ થવું, એમ ભાસવું એ બીજી વાત છે ને એમ જાણવું એ બીજી વાત છે. જાણવા તો બધાને મળે છે ને બધા એમ કહે છે, પણ તે જીવને સત્પુરુષનો યોગ થયો છે એવું ખરેખરું તે જીવને ભાસ્યું છે, ખરેખરું લાગ્યું છે એમ કહેવું કઠણ છે. જો એને એમ લાગ્યું હોય, એમ ભાસ્યું હોય, તો એને તેના તેના પ્રત્યે, તેના વચન પ્રત્યે, તે વચનના આશય પ્રત્યે પ્રીતિ ભક્તિ થયા વિના. અને તો આત્મજ્ઞાન કાંઈ દુર્લભ નથી. આ કેટલો શોર્ટકટ લીધો આત્મજ્ઞાન માટે. આ ફિલિંગ સ્ટેજમાં તો આ તો યથાર્થતામાં આવી ગયો, તારું પરિભ્રમણ મટી જશે. ચાર ગતિના 84 લાખ યોનિના જન્મ મરણના દુઃખો, એમાં અકથ્ય દુઃખો છે, કહી ન શકાય ને સહી ન શકાય એવા દુઃખો છે. એને મટાડવાનો સીધો સીધો ટૂંકામાં ટૂંકો ઉપાય લઈ લીધો, શોર્ટકટ એકદમ. આટલું થાય ને તારો છૂટકો જાય. હવે પછી બીજા પણ કેટલાક ભાવો કેવા થાય છે જીવને એની વાત જોઈએ. પ્રીતિ ભક્તિ આવે તો ઉઠી જાય. કેમ કે કેટલાક લોકો દીક્ષા લઈ લે છે, બધેથી ઉઠી જાય છે, પણ કઈ વળતો નથી. પણ જો એને પ્રીતિ ભક્તિ આવે તો ઉઠી જાય. કેમ કે એને એક જ જગ્યાએ રસ પડ્યો તો બીજેથી નિરસ થઈ ગયો, એક જગ્યાએ રસ પડવાથી બીજેથી નિરસ થઈ ગયો. એવી રીતે આવું અસ્થિપૂર્વક નાસ્તી આપવી જોઈએ. રસ ઉઠો એ નાસ્તી છે. એનું મૂલ્યાંકન કેવી રીતે કરવાનું કે અસ્થિ શું છે એ જોઈને, એને આવ્યું શું કે આ ચાલ્યું ગયું, એવી રીતે એને સમજવું પડે. જેમ કોઈ દીક્ષા લે છે તો કે સર્વસંગ પરિત્યાગ કર્યો, શું કર્યું, બધું છોડ્યું. તો કે વાત તો સાચી, બધું છોડ્યું છે, પકડ્યું શું અહીં ગયો. ગ્રહણપૂર્વક ત્યાગને સમજવો, ગ્રહણપૂર્વક ત્યાગને ન સમજો તો બાહ્ય દ્રષ્ટિએ જે ત્યાગને સમજવામાં આવશે એમાં ભૂલ પડશે, મોટી ભૂલાવામાં પડી જશે. અને આખા જગતના તમામ સંપ્રદાયોમાં ત્યાગની પાછળ લોકો ભરમાણા છે, સંપ્રદાયની અંદર શેમાં ભરમાણા છે, ચાર્જની પાછળ ત્યાં વેશ બદલે એમ છે, એને બધું મૂકી દીધું એમ કઈ જોવાય નહીં. એને ગ્રહણ શું કર્યું છે પહેલા જોવા, પછી ત્યાગની મૂલવણી કરો, એનું મૂલ્યાંકન પછી થવું જોઈએ, એમ ને એમ નહીં. કેમ બને, અશક્ય છે. એનું પરિણામ એટલા બધા ચાલે કે જેને હદ નહીં એટલા ચાલે. જો જીવને બેહદ લાભ દેખાય તો એના પરિણામ પણ બેહદ જ ચાલે. આ તો સીધી હિસાબ કિતાબ જેવી વાત છે. તમે માલના પ્રમાણમાં તો કિંમત આપો જ છો, બધે આપો જ છો. સોનું લેવા જાઓ ત્યારે એક તોલાના 4,000-5,000 ચાલતા હોય દિવસ છો ને. શાકભાજી લેવા જાઓ તો 1 કિલોના 5 હોય તો 5 આપો છો, 5 હોય તો 5 આપો. ચીજના પ્રમાણમાં આપે છે ને માણસ પૈસા. એમ અહીંયા લાભ કેટલો થયો કે અનંતકાળના સર્વ પ્રકારના દુઃખ અને ક્લેશથી મુક્ત થયો. જન્મવાના દુઃખથી, મરવાના દુઃખથી, પીડા, બાધા, એક્સિડન્ટ, રોગ અને ટેન્શન, સૌથી વધારે દુઃખ તો ટેન્શનનું છે. બધા દુઃખથી મુકાઈ જાય એવો કોઈ મોકો મળે ત્યારે એને કેટલી બધી કિંમત એની આવે કે જેની હદ નહીં એટલી જ કિંમત આવે. તો સીધી વાત છે, પછી તો સીધી જ વાત છે. એકની એટલી કિંમત આવે તો બધાની કિંમત ગઈ, આપોઆપ જ છે, ઓટોમેટિક છે. હવે થોડીક ટેલી કરવા જેવા પરિણામ અમને વાત કરે છે કે જીવને સત્પુરુષનો યોગ થયે તો એવી ભાવના થાય કે અત્યાર સુધી જે મારા પ્રયત્ન કલ્યાણને અર્થે હતા તે સૌ નિષ્ફળ હતા, લક્ષ્ય વગરના બાણને પેઠે હતા. શું આ વાત એને સમજાય કે મેં આત્મકલ્યાણ માટે હું બધું કર્યા કરતો હતો, કોઈ પૂજા, કોઈ ભક્તિ, કોઈ ત્યાગ, કોઈ નિયમ, કોઈ સંયમ, કોઈ શાસ્ત્ર વાંચન, કાંઈ કાંઈ ને કાંઈ કરતો હતો, પણ લક્ષ્ય વગરના બાણની જેમ અંધારામાં ફાયરિંગ કરવા જેવી વાત હતી. કાંઈ ખબર નહોતી ક્યાં જવું છે ને શું કરવું છે. અત્યાર સુધી ને એટલે અનંતકાળમાં અત્યાર સુધી જ્યારે જ્યારે કર્યા ત્યારે હવે એને એવી ભાવના થવા માંડી કે આ મારું નિષ્ફળ શું કરવા ગયું, કે આ જે મને કહે છે એ વાત હું ક્યારેય સમજ્યો ન હતો, મારું જે લક્ષ, મારું જે ધ્યેયની ક્લેરિટી ક્યારેય મને આવી જ નથી. સત્પુરુષ મળે એ ક્લેરિટી આવે છે એમ કહે છે. એટલે એને ભૂતકાળ આખો સમજાઈ જાય છે કે અત્યાર સુધી અંધારામાં જ કૂદકા માર્યા છે આપણે કાંઈ સમજ્યા વગર. પહેલાં તો પરિભ્રમણની વેદના આવે એ સારું છે, આપણે ત્યાંથી લેવું. કેમ કે સત્પુરુષનો યોગ થયો છે એ કહેવું એક વાત છે અને ભાસવું બીજી વાત છે. અને એ ભાષે છે એ અમુક નિર્મળતા આવ્યા પછી ભાષે છે. એ પહેલી વેદના આવે ને તો કેટલીક નિર્મળતા આવી જાય, નિર્મળતા આવે પછી અને સત્પુરુષના વાતનો મર્મ સમજાતો જાય. જેમ જેમ એમના વચનો મર્મસ્થાનને સ્પર્શે અને પોતાના પ્રયોજનને પકડાવે એમ એને પ્રીતિ ભક્તિ વધવા માંડે. સ્વાભાવિક છે, એને તો કરવું તો છે. પણ હવે સત્પુરુષનો અપૂર્વ યોગ થયો છે, શું લાગ્યું, શું ભાષું, અપૂર્વ યોગ થયો છે એવું ભાષે સીધું એને. અનંતકાળમાં ભલે મળ્યા હોય પણ મેં ધ્યાન નથી આપ્યું, હવે મને એમ લાગે છે કે આ કોઈ અપૂર્વ યોગ છે મારા માટે, જરૂર હું તરી જઈશ. અંદરથી એને ભણકાર આવે, હું તરી જઈશ, હવે હું તરી જવાનો, હવે મને વાંધો નહીં આવે. પણ હવે સત્પુરુષનો અપૂર્વ યોગ થયો છે તો મારા સર્વ સાધન સફળ થવાનો હેતુ છે, તો હવે જે હું કરીશ એ મારું સફળ થશે એવું કારણ મને હેતુ એટલે કારણ મળી ગયું એવું મને મને એક એવું કારણ મળ્યું છે કે હું જે સાધન કરીશ એ મને સફળ થશે. કેમ કે હું જે સાધન કરીશ એની યથાર્થતા અને અયથાર્થતા મને પકડાશે. પેલું તો શું હતું એ જ ખબર નહીં, યથાર્થ અયથાર્થમાં જ વિચાર થતો, કરે જાય આંખું વીંચીને કરે જાય આંખું વીંચીને કરી જતો. હવે ખબર પડી પ્રકાશમાં આવ્યો, અંધારામાં ઊભો તો અજવાળામાં આવ્યો કે આ હું યથાર્થ કરું છું આને લાભ થશે, આમ આમ ન કરું તો આમ અયથાર્થ આવી રીતે થાય એમ ન કરાય. એટલે સર્વ સાધન જે જે સાધન કરે, શાસ્ત્ર વાંચન કરે, ભક્તિ કરે, ઉદાસીનતા વૈરાગ આવે, ત્યાગ કરે, જે કરે એ બધા સાધન સફળ થવાનું એક કારણ મળ્યું, સત્પુરુષનો યોગ થયો તે સત્સંગ. હા, એને શું છે ભાઈ કે સત્પુરુષ તો ઘણી વાર મળ્યા હતા પણ અપૂર્વતા ભાસી નહોતી, હવે એને અપૂર્વતા ભાસવા માંડી, અંદરથી અપૂર્વ અપૂર્વ ભાવો યોગ્યતાને કારણે પાત્રતાને કારણે આવવા માંડ્યા. એટલે એને અપૂર્વતા અંદરમાંથી થવા માંડી તો એને બારમાં યોગ અપૂર્વ કહ્યો કે હવે આ યોગ અપૂર્વ છે, પૂર્વે આવી રીતે યોગ નહોતો થયો. ઉપાદાન નિમિત્ત બેની સંધિ છે. નિર્મળતા આવે એમ અપૂર્વતા આવતી જાય, જેમ જેમ નિર્મળતા આવે તેમ વિશેષ વિશેષ અપૂર્વ 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 લાગ્યા કરે. બેનશ્રીને તો જ્ઞાન સાથ્યા પછી ગુરુદેવના પ્રવચનો હંમેશા અપૂર્વ જ લાગ્યા છે, ગુરુદેવની વાણી અપૂર્વ જ આવ્યા કરે છે, હજી અપૂર્વ જ નીકળ્યા કરે છે, બધું અપૂર્વ જ નહીં એમને એમ જ લાગતું હતું. એવો અંદરથી પોતાને ઉલ્લાસ આવે, એ વાણી સાંભળતા જે ઉલ્લાસ આવે અંદરથી, તો પોતાને અપૂર્વ ઉલ્લાસ આવે છે તો કહું વાણી અપૂર્વ છે એમ કહે છે, એમ છે તો પોતાની યોગ્યતા લાગે છે. પછી એ જ વાતને જરા એમણે વિસ્તારથી લંબાવી છે, એ પરિણામોમાં કેવા કેવો પ્રકાર ભજે છે, ઊંટો સૂટો એ બધી વાત એમણે વિસ્તારથી લીધી છે. અહીં સુધી રાખી